થોડું પ્રસન્નતા ઉપર કહેશો મોટા હાથ, પ્રસન્નતા.
પ્રસન્નતા કે તો પ્રસન્નતા વિના આ સંસારમાં, કામમાં, કઈ કશામાં, વ્યવહારમાં ટકાય નહીં. પ્રસન્નતા જીવવાને માટે પણ જરૂર નહીં. પણ પ્રસન્નતા એ જેમ એ કુદરતી ગુણ નથી,
કુદરતી ગુણ નથી,
કેળવાયેલો ગુણ છે. અને કેળવવું, કેળવવાથી કેળવાય છે. દરેક ના મય આવતો નથી. થોડું ઘણો, થોડું ઘણું હોય તે સ્વભાવગત. પ્રસન્નતા એ મૂળ આવે છે. પેલા તો દરેક ને પ્રસન્નતા, મારે પ્રસન્નતા કેળવવી છે એમ તો થવું જોઈએ. એવું ઇન્સ્પિરેશન હોવું જોઈએ, એસ્પિરેશન હોવું જોઈએ. એસ્પિરેશન વિના કઈ કશું જાણે નહીં મને. મૂળ એવી અભિપ્સા તો હોવી જોઈએ કે મારા પ્રસન્નતા મારે કેળવવી છે. ગમે તેવા સંજોગ આવે તો પણ એ પ્રસન્નતા એની એની તૂટે નહીં, ડંખ એની ઓછી થાય નહીં, કંઈ કશાથી એ ડંખાય નહીં, એને ડંખ ના થાય, એને ઇલ ફિલિંગ ના થાય, એને ઈર્ષા ના થાય, આજે કઈ ના થાય, ખોટું ના લાગે. આ બધા પરિણામો પ્રસન્નતાથી પ્રગટ. અને પ્રસન્નતા ફૂલે હાલે ને જ્યારે આપણા જીવનમાં પ્રગટ, ત્યારે જીવન એ જીવવા જેવું એવું સુંદર હોય છે કે અત્યારે બોલવું નકામું એ તો એ જીવતો હોય તે જ જાણે કેટલું સુંદર એ જીવન છે. પ્રસન્નતા વાળું જીવન કે ભલભલા ને આકર્ષે તો કાર્ય કરવું સ્વર્ગ તો એ જ છે કે જેના જીવનમાં નરી પ્રસન્નતા અખંડ આઠે પહોર રહ્યા કરે એ સ્વર્ગ છે. હવે ત્યારે આપણને એમ થાય કે એ જાતની પ્રસન્નતા આપણને મળે કેમ, મળે કેવી રીતે? તો એક તો જાણે કે એવી અભિપ્સા થવી જોઈએ કે આ મારે મેળવવી જ છે. અને ઇટ ઇઝ ઇસેન્શિયલ. જેમ જમું છું, દાળ ભાત રોટલા શાક ખાઉં છું, તે જેમ જરૂરી છે અને તેના વિના ચાલે જ નહીં માણસ, તેવી રીતે આ પ્રસન્નતા જીવનમાં જો હોય તો જીવનનું બધું તૈયાર કરે, કંઈ કશું બાકી રહે નહીં, કરવા જેવું છે તે બધું જ થાય. અને તે થાય તે પણ એટલા બધા આનંદથી થાય, તે આનંદ બીજાને પણ સ્પર્શે પાછો. એટલે બહુ ઉત્તમ છે આ એક ગુણ જીવનમાં. પ્રસન્નતાનો ગુણ બહુ ઉત્તમ છે. એ કહેવાય તો પોતે સુખી થાય અને બીજા પણ સુખી થાય. બીજા પૂરેપૂરા 100% સુખી નથી થતા, એનું કારણ કે એમનું મન પ્રસન્નતા તરફ વળેલું હોતું નથી. સંપૂર્ણ પ્રસન્ન થવું જોઈએ અથવા હોવું જોઈએ અથવા રહેવું જોઈએ અથવા જીવવું જોઈએ એ જાતની ભાવના એમનામાં બિલકુલ કેળવાયેલી હોતી નથી. એમનું ધ્યેય પણ એ જાતનું છે નહીં. એટલે એમને જોઈતા પ્રમાણમાં એ સ્પર્શતી નથી. બાકી થોડી ઘણી તો એ સ્પર્શે છે અને તો એ આનંદ ને રેચે કરો, પણ પૂર્ણપણે નહીં. આવી જેની ભૂમિકા ઉપર મેં કહ્યું તેવી જેની ભૂમિકા થયેલી હોય તેને આ પ્રસન્નતા જેનામાં કેળવેલી છે તેના આંદોલનો પેલાને સ્પર્શે છે અને સ્પર્શીને એ પણ એવો જ થાય છે. હવે આપણે એ મૂળ વાત ઉપર એમ આવીએ કે પ્રસન્નતા શી રીતે પ્રગટે ને કેમ પ્રગટે, એના એનો એને એને એના સાધનો શા, અને કઈ રીતે સંસારમાં ભરતતા આ પ્રસન્નતા આપણાથી કહેવાય. કારણ કે આપણે સંસારને મૂકીને કોઈ જતું રહે પણ નથી, અને બીજા જે કોઈ જતા રહે છે તેની વાત આપણે કરવાની તો માઇક્રોસ્કોપિક માઇનોરિટી છે. એવા એ લોકો કઈ બહુ નથી, માઇક્રોસ્કોપિક માઇનોરિટી. ત્યારે એનો આપણે દાખલો શું કરવા લેવો, એનો દાખલો લેવાની બિલકુલ જરૂર નથી. એટલે આપણે એમ પછી વિચારો કે એ પ્રસન્નતા કેવી રીતે મેળવાય, અને એ વિચારીએ તો આપણે વિચારવું જોઈએ કે પ્રસન્નતાને અવરોધ કરનાર, પ્રસન્નતાને વધવા ન દેનાર, પ્રસન્નતાને અટકાવનાર, પ્રસન્નતાની વધવાને વધતું હોય ત્યારે વચ્ચે આડા પેલા ઓબ્સ્ટેકલ્સ મૂકે, એવું બધું શું છું તે વિચારવું જોઈએ. તો એની સાથે આ બધું જ આવશે, કામ ક્રોધ લોભ મોહ મદ મત્સર અહમ આ બધા જ આવશે. એ બધા જ એ પ્રસન્નતાને, પ્રસન્નતા આવે છે કામ, કામ હોય કામ, એ કામને આપણે સંતોષ તો એથી પ્રસન્નતા થાય છે. પ્રસન્નતા ન થતી એમ નથી, પણ એ પ્રસન્નતા પછી ખેદ પ્રગટાવે છે. થોડી વાર પછી એ જ પ્રસન્નતા ખેદ પ્રગટાવે છે. તેવી રીતે ક્રોધ કર્યો, એ ક્રોધ તમારો કશાથી ધારો કે સંતોષ થયો તોય તમને પ્રસન્ન, પણ એ પ્રસન્નતા પછી નેગેટિવ સાઈડમાં પલટાઈ જાય છે. એટલે આ બધા કામ ક્રોધ લોભ મોહ મદ મત્સર રાગ દ્વેષ આદિની જે વૃત્તિઓ છે, એ વૃત્તિઓ સંતોષાય આપણાથી બીજા કોઈ સાથે, એ સંતોષાય ત્યારે આપણને આનંદ થાય છે, એ પ્રસન્નતા એક જાતની થાય છે. પણ એ પ્રસન્નતા હજી થઈ એ થોડોક વખત થઈને પછી એનું રૂપાંતર થઈને એની ગતિ નિમ્ન ગતિ થાય છે. નિમ્ન ગતિ એટલે નીચી ગતિ, નીચલી ગતિમાં જતું રહે છે. એટલે એ અજ્ઞાન તરફ માણસ વધતો જાય છે, જ્ઞાન તરફ નહીં. ખરી પ્રસન્નતા જેને વધે, ખરી પ્રસન્નતા જેને જામે, ખરી પ્રસન્નતાનો જેને વિકાસ થાય તે હંમેશા ઉર્ધ્વ એનું ચરણ થાય. ત્યારે હવે આપણે વિચારીએ છીએ કે આ પ્રસન્નતા આપણે જોઈએ છે તો કરી, પણ આ નેગેટિવ સાઈડની પ્રસન્નતા આપણે નથી જોઈતી. આપણે પ્રસન્નતા જોઈએ છીએ કે જે આપણને ઉર્ધ્વ બાજુ લઈ જાય, અને ઉર્ધ્વ જેમ જેમ ઉર્ધ્વ જતા જઈએ અને ઉર્ધ્વ ગમન આપણું થાય તેમ તેમ પ્રસન્નતાનો એક પ્રત્યક્ષ લક્ષણ આનંદ. પ્રત્યક્ષ કે ભાઈ પ્રસન્નતા તો તમને થઈ કરી, પણ એનું કંઈક લક્ષણ તો જણાવવું જોઈએ, એમને એમ કંઈ નહીં મનાય ભાઈ. તેનું લક્ષણ આનંદ છે, તેનો આનંદ ખૂબ ખીલે છે, પ્રસન્નતાને લીધે આનંદ એનો વધ્યા કરે છે. ને દુઃખાદી એને કંઈ નથી આવતા, એમની દુઃખ ઉપાધિ વિઘ્ન મુશ્કેલી ઊંચો આ બધું વ્યવહારમાં એને આવે છે, એને પણ આવે છે. એ આવે છે ત્યારે એ એટલો શાંત રહે છે જેટલા પહેલા હતો, એટલો જ શાંત જેને પ્રસન્નતા થઈ છે તેને, એ શાંત રહે છે. એને કારણે એ જે બધા ઊંચો મુશ્કેલીઓ વિપત્તિ આપત્તિ આવા બધા વિઘ્નો આવા બધા જે કંઈ પ્રોબ્લેમ્સ એના જીવનમાં ઉઠે છે ત્યારે જે પ્રસન્નતા વાળો છે, જેને જીવનમાં પ્રસન્નતા એ જ એક ધ્યેય છે, અને એનાથી કરીને એને જે પ્રસન્નતા ઉપજી છે, એવા પ્રસન્નતા વાળાને આવા બધા જે ઓબ્સ્ટેકલ્સ ઉઠે છે ત્યારે એને એની એને પ્રસન્નતા હોવાથી એનું મન શાંત છે. એનું મન દોડાતું નથી કશાથી, મન બુદ્ધિ ચિત્ત પ્રાણ અહમ એ કઈ કશાથી દોડાતા નથી, એને એ બધા શાંત હોય છે. હવે શાંત હોવાથી એના ઉકેલ ઝટકારી શકે છે, અને મનની સાથે બુદ્ધિ પ્રાણ તર્ક એટલે એ તો બુદ્ધિનો જ વિષય થયો, પ્રાણ આ બધા પણ એની સાથે મદદમાં રહે છે હોય છે. એટલે એ રસ્તો ફાળી કાઢે છે. ભાઈ આનું આમ કરવાનું, એને એને બહુ એ પ્રસન્નતા વાળાને જેનો આવો આદર્શ છે તેને બહુ વાર લાગતી નથી. એને આપણે ધારીએ છીએ એવું, એને ક્ષણ વારમાં એને તો જડી જાય છે. ભાઈ આનું આમ કરવાનું, એટલે પછી એ પછી કરે એટલે પેલો પ્રોબ્લેમ એને ઉડી જાય છે. એટલે તેનો પણ એને આનંદ થાય છે કે ચાલો આ તો સરસ સૂજી ગયું, એના વિશે શું મૂર્ખો જો હું વિચાર કરતો હતો, એમ એને ઉલટું થાય છે. એટલે કંઈ પણ પ્રશ્ન જીવનમાં આવે એ ઉકેલ્યા વિના તો ચાલતું નથી. આપણને ઉકેલવા તો જોઈએ જ, ન ઉકેલો તો આપણે દુઃખી થયા કરીએ. ઉકેલ્યા સંસારી માણસને જેને પ્રસન્નચિત્ત થવાનું કોઈ કોઈ નિશ્ચય નથી, કોઈ કામના નથી, કોઈ અભિલાષ, કોઈ કશું એ જાણતો નથી કે સમજતો નથી એના વિશે, એવા માણસને પણ મુશ્કેલીઓ આપત્તિ વિઘ્નો આ બધું આવે છે, તેને ઉકેલવું તો પડે જ, સાચી કે ખોટી રીતે પણ એને ઉકેલવું તો પડે જ, તે સિવાય તો ચાલે નહીં. એને ને પેલાને ઉકેલવું પડે, તો પેલો જે રીતે આપમેળે સ્વયંસ્ફુરિત જે એને ઉકેલે છે તેવું પેલા માણસને નહીં ઉકેલે. વિચાર કરીને મરી જશે બિચારો, પણ એને 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 ખરી વસ્તુ જાગશે નહીં. જેમ મહાત્મા ગાંધી હતા, તે લાહોરમાં પ્રતિજ્ઞા લીધી સ્વરાજની, અમારે બ્રિટિશ રાજ નહીં જોઈએ, અમારે અમારું જ રાજ જોઈએ અને અમે તે હાંસલ કરીશું અને એના માટે અમે સત્યાગ્રહ કરીશું. ત્યારે એ બધાએ સોંપ્યું લીડરશીપ મહાત્મા ગાંધીને કે સત્યાગ્રહ કરો, શેનો સત્યાગ્રહ કરો, એ કંઈ કોઈને ખબર પડે ને એમને ખબર નહોતી. મહાત્મા ગાંધી એ તો ત્યાંથી આવીને એ તો પ્રસૂતાની વેદનામાં પડેલા, ત્યાંથી રાત જાગે નહીં, એ ઉઠલા ઉપર ફર્યા કરે, ભગવાનનું સ્મરણ કરે, ભજન કરે, ભજન માટે ગાય પણ ખરા, અને આ જ વિચારમાં તલ્લીન, અને એમને પાંચમા છઠ્ઠે દિવસે સૂજ્યું તો બસ નાચાર કૂદ્યા. ગાંધીજી તો એવડા મોટા માણસ હતા, તો પણ ત્યારે એવું છે અને કે પ્રસન્નતા કહેવાય છે જ્યારે ત્યારે આપણા જીવનના કેટલાય કોયડાઓ પ્રશ્નો આ બધા જાગે છે, તે સરળતાથી એકદમ બહુ વાર લાગ્યા વિના ઉકલી જાય છે. અને એ જે ઉકલે છે બધા તે યોગ્ય રીતના ઉકલે છે, એમાં પછી કોઈ જાતનું દ્વિધાપણું સમજાશે કે નહીં બધા, એટલે હા એવું હોતું નથી, દ્વિધાપણું એમાં હોતું નથી. એમાં એ જાતે પોતે જ કન્વિન્સ થાય છે, જે એને સૂજે છે એમાં એ પોતે જાતે કન્વિન્સ થાય છે કે બરોબર છે. એટલે પ્રસન્નતા જેના જીવનનું ધ્યેય છે એને એ કહેવાય છે, જ્યારે ત્યારે એ પ્રસન્નતા કહેવાય છે. ત્યારે પ્રસન્નતા એક આનંદનો એક વિભાગ છે. આનંદ જેને આપણે કહીએ એ આનંદ એક વિષય, એનો એક ભાગ છે પ્રસન્નતા. એટલે આનંદ પણ ખીલે છે ને આનંદ વધતો જાય છે, તેમ આ એકાગ્રતા કેન્દ્રિતતા એ બધા આપમેળે પ્રગટ છે આપણામાં. અને પ્રગટે એટલે એક મન એકમાં જ આપવું, અનેકમાં મન હો છતાં એકમાં જ રહે, એકમાં જ મન આપણું રહ્યા કરે, એ જાણે કે એ પ્રસન્નતાની ખૂબી છે. પ્રસન્નતાને લીધે આનંદ, પ્રસન્નતા હોય ત્યાં આનંદ તો હોય જ, ના હોય એમ બને નહીં, કે પ્રસન્નતા ના કહેવાય. ત્યારે એ જ્યારે એકાગ્ર થાય છે પ્રસન્નતા જીવનમાં, ત્યારે એ પ્રસન્નતાનો કે કોઈ પણ ગુણનો સ્વભાવ શું છે કે વિસ્તાર, એ એક ઠેકાને એકમાં જ પડી નથી રહેતા, હંમેશા વિસ્તાર પામે છે. એ વિસ્તાર પામે છે જગતમાં સૂર્ય જુઓ તો એના કિરણો વિસ્તાર પામે છે, ચંદ્રના કિરણો વિસ્તાર પામે છે, પૃથ્વીનો જે આભાસ છે, પૃથ્વીના કિરણો નથી આપણે માનીએ છીએ પણ એને પણ છે,
એના કિરણો
વેગળેથી જુઓ એટલે ઘણા હજારો માઇલો દૂરથી જુઓ તો આપણને એને કિરણો કેમ લાગે, એટલે એ પણ વિસ્તરે છે. એટલું આપણે સૂર્ય ચંદ્ર અને પૃથ્વીને ક્યાં જોવા જઈએ, દરેક વિકસે છે. માણસ માત્ર માણસ શરીર જો નાનો હોય, નાનો 5 વર્ષ તો 8, 10, 12, 15 વર્ષ 20 વર્ષ 25, 30, 40 વર્ષનું થાય છે, એમ શરીરથી પણ વિકસે છે, પ્રગતિથી પણ વિકસે છે. એટલે એમ જોઈએ તો દરેક આ દુનિયામાં દરેકનો સ્વભાવ વિકસવાનો છે, વિકાસ તરફ જઈ રહ્યા. વિકાસનું નિશાન નક્કી નથી એ મોટો વાંધો છે. એ જો હોત તો એ વિકાસ કોઈ પ્રકારનો થાત, એટલે એને ચડાવત ને બીજાને ચડાવત. એ વિકાસનું ધ્યેય કે એનું સંગીનપણું એની પાસે નથી. બાકી સામાન્ય રીતે તો દરેક માણસ ઓછા વધતા પ્રમાણમાં જીવનમાં પ્રસન્ન રહે છે ખરો, જો ના રહેતો હોય તો એનું જીવન બરબાદ થઈ જાય. જીવવું ગમે નહીં, એને જીવવું જે ગમે છે થોડું ઘણું પણ જેવું તેવું યદવા તદવા પણ કહે એને, પણ જે જીવવું ગમે છે એ જીવવામાં પ્રસન્નતા રહેલી છે માટે ગમે છે. એટલે પ્રસન્નતા જીવનના મૂળમાં છે ખરી, પણ એ પ્રસન્નતાને પછી આપણે એને કેળવવાને માટે જે સાધનો આપણે વાપરવા જોઈએ તેના વિશે આપણે વિચાર કર્યો નથી કોઈએ, કે આપણે પ્રસન્નતા જોઈએ છે ખરી. એ પ્રસન્નતાને આપણા જીવનમાં કેવી રીતે પ્રગટાવીને વિકસાવવી એનો વિચાર કર્યો નથી. તે નથી કર્યો, નથી નથી કર્યો, નથી થતો એનું મૂળ કારણ કે એ પ્રસન્નતા વિશે આપણને જિજ્ઞાસા પૂરેપૂરી જાગી નથી. આ પ્રસન્નતા આપણે મેળવવી જ છે અને હાંસલ કરવી જ છે, એને એવી એને દ્રઢ ભાવના જાગી નથી એના વિશે કશી. એ પ્રસન્નતાને અનુભવવાને કાળે જે ઝંખના જોઈએ એ પણ એને જાગી નથી, એટલે એનાથી કોઈ પ્રયત્ન થતા નથી. જો થાય મૂળમાં આવું હોય તો થાય પ્રયત્ન, પણ છે નહીં એટલે પ્રયત્ન થતા નથી. 100 એ 99 માણસો કે 99.99 ને આ જાતની જિજ્ઞાસા. હવે જેને અત્યારે ધારો કે કોઈકને ભાઈ કોઈકને વિચાર છે અને એમાં જંપલાવવું છે તો એને શું કરવું જોઈએ, એ અજાણ્યો જ બિચારો એ શું કરે. ત્યારે હું સવાલ તો એ છે કે ગમે તેટલો કોઈ માણસ અજાણ્યો હોય પણ એને જો જિજ્ઞાસા જાગે છે ખરેખર તો જિજ્ઞાસા જેવો કોઈ સદગુરુ નથી, એ જિજ્ઞાસા એને દોરવે છે. એ તો દોરવે છે એ વાત તો તમે કહી દીધી હતી એક ભલે, પણ કોઈ પ્રેક્ટિકલ સ્ટેપ્સ બતાવવાના ખરા કે નહીં, તો કે પ્રેક્ટિકલ સ્ટેપ્સ બતાવે છે, જિજ્ઞાસા બતાવે છે કે બતાવશે ત્યારે બતાવશે, અમને જિજ્ઞાસા નથી. પણ અમે તો લેમેન છીએ, અમને તમે આના તમે ફાઉન્ડેશન માટેના કોઈ કારણો બધા બતાવો તમે, એમ કે કોઈ મને તો હું કહું ને કે ભાઈ પ્રસન્નતા જો આપણે મેળવવી હોય તો પ્રસન્નતાને આપણે હાલના જીવનથી શરૂઆત કરવી પડશે. ભવિષ્યમાં જ્યારે થશે ત્યારે મેળવીશું ત્યારે એમ નહીં વિચારવું જોઈએ, કે હાલના જીવનથી શરૂઆત કરવી જોઈએ, કે દરેક હંમેશા આપણે સુખી રહેવાનો પ્રયત્ન કરવો, પ્રસન્ન રહેવાનો પ્રયત્ન કરવો. એ કે દુનિયામાં એટલી બધી માથાકૂટના ઝંઝાવટ હોય છે તેમાં પ્રસન્ન શી રીતે રહેવાય, કે તો હું કહું એને કે તારો વિચાર પાકો નથી ભાઈ થયો પ્રસન્ન રહેવાનો. પ્રસન્ન રહેવાનો તારો વિચાર પાકો થયો હોય તો તું ગમે તેવી પરિસ્થિતિમાં પણ પ્રસન્ન રહેવાને તું પ્રયત્ન એટલીસ્ટ તું તારામાં અવેકનેસ અવેરનેસ તો હોય જ, બીજું અવેરનેસ ના હોય તો એનો એનો નિશ્ચય નથી, પાકો નિશ્ચય થયો નથી હજુ સુધી. તો એટલે કે જો એને એને આપણે ગમે તેવી સ્થિતિમાં આવીએ તો જો આપણે આપણે પ્રસન્નતાને મેળવવી હોય તો, અને એનો નિશ્ચય પાકો હોય, ઊંડો નિશ્ચય હોય, દ્રઢ નિશ્ચય હોય, મક્કમ નિશ્ચય હોય, મરણીય નિશ્ચય હોય, તો એની અવેરનેસ આપણને આવ્યા વગર રહેશે નહીં. જેની અવેરનેસ ના આવે તો સમજી લેવું કે તે વિષયમાં આપણે ઊંડા ઉતર્યા નથી, કે તે વિષય જો આપણે આપણે આત્મસાત કરી લીધો નથી, અથવા તે વિષય આપણે ગળે પૂરેપૂરો ઉતર્યો નથી, અથવા તે વિષયને આપણે આપણા જીવનના એક કેન્દ્ર તરીકે આપણાથી સ્વીકારાયો નથી. આમ માની લેવું, અવેરનેસ જે કંઈ તમારે કરવું છે એ જો કરવાનું નક્કી થાય તો તેની અવેરનેસ તમને રહેવી જોઈએ. ગમે તે હોય, ગમે તે બાબત હોય, પણ એની અવેરનેસ તમને રહેવી જોઈએ. કે જેમ અહીંથી આપણે ઘેરથી અહીંયા દવાખાનામાં આવ્યા તો કે દવાખાનામાં જઈએ છીએ એની અવેરનેસ છે કરી, પણ એ અવેરનેસ જીવતી જાગતી નથી પણ મનમાં છે. અને આપણે અને અહીં દવાખાના તરફ જ જઈશું, દવાખાને જ જઈશું, બીજે કંઈ નહીં જાય. જેમ ગાંડો માણસ ગમે તેમ ભટકતો પડશે તેવી રીતે આપણે નહીં જઈએ. તેથી જ્યારે આવું કંઈ હોય તો એની અવેરનેસ આપણને જાગવી જોઈએ. એટલે પ્રસન્નતા આપણે જો મેળવવી હોય તો પ્રસન્નતાની અવેરનેસ આપણામાં જાગેલી હોવી જોઈએ. એ અવેરનેસ જો જાગે તો ગમે તેમ થતાં જો એ પ્રસન્નતા આપણી દૂલી કે કશાકથી એનો ભંગ થયો કે કશાકથી એમાં બેરાગપણું થયું, તો જે આપણી અવેરનેસ છે તે આપણને જગાડશે કે ભાઈ આ બરોબર નહીં, આપણે તો આ ગમે તેમ થાય તો પણ આપણે પ્રસન્ન થવું છે ને પ્રસન્ન રહેવું છે. તો આ સંજોગોમાં આપણે આવી રીતે ઢોળાઈ જઈએ તે બરોબર નહીં. પહેલાં તો પ્રસન્ન રહો અને પછી પ્રશ્નનો ઉકેલ કરો. એની નાની પ્રશ્નનો તો ઉકેલ કરવો પડશે, પણ ફંડામેન્ટલી આપણે જે પ્રસન્ન જ રહેવું છે કે થવું છે તેને જાળવી રાખો. એ અવેરનેસ આપણને જગાડશે એમાંથી. એ અવેરનેસ જગાડે એટલે પ્રસન્ન થયા તમે એટલે તમારા મન બુદ્ધિ ચિત્ત પ્રાણ શાંત થશે. તે સિવાય તો પ્રસન્નતા થાય નહીં. એ શાંત મન બુદ્ધિ ચિત્ત પ્રાણ શાંત થાય એટલે આપમેળે તમારે સરળતાથી દરેક પ્રશ્નના ઉકેલ તમને જાગે અને સોલ્વ કરી શકાય સરળતાથી. એમાં કોઈ જાતનો અને પાછું વિશેષ ખૂબી આ છે કે આવા માણસો જે આવા એમના જીવનમાં આવા જે સવાલો આવતા હોય તેનો જે ઉકેલ કરે છે એમાં બીજી વ્યક્તિઓ પણ સમાયેલી હોય છે. એ બીજી વ્યક્તિઓને બિલકુલ અન્યાય ના થાય એવી રીતનો આ જે પ્રસન્નતા એની છે એ પ્રસન્નતા એનો ઉકેલ આવી રીતનો કાઢે છે કે કોઈને પણ અન્યાય ના થાય. એક બહુ મોટા મોટી ખૂબી છે. હું કઈ આમ આ કોઈ હું કઈ એમનેમ કહેતો નથી, અનુભવની વાત છે. આવા લોકો એ પ્રસન્નતામાંથી જે ઉકેલ કાઢે ને એ પ્રમાણે વર્તે ત્યારે એક કર્મની સાથે જેટલી વ્યક્તિઓ સંકળાયેલી હોય એને કોઈ અન્યાય ના થાય. એક બહુ મોટાની મોટી ખૂબીની વાચામાં એ આવે છે. બહુ બહુ ઓછા લોકો જાણે છે, પણ આ એક મુખ્ય વાત છે આની. અને પછી એ જ્યારે એ અનુભવે છે ત્યારે એને પણ આનંદ થાય છે, એને એ માણસને પણ આનંદ થાય છે. અને બીજું કે આ ઉકેલ પ્રસન્નતાથી પ્રસન્નતા આપણે જીવનમાં લઈને આપણે ગમે કોઈ કામ કરવા બેઠા, આપણું સ્વતંત્રપણે આપણું કોઈ કામ આપણું આપણે ઉપાડ્યું છે એ એ એ પ્રસન્નતા એ કામની અંદર એ મદદ કરતા છે. મદદ કરતા એટલું નહીં પણ તમને એ કામમાં વધારે ને વધારે ઊંડા ઉતારવાને રસવાળા બનાવે છે. એટલું જ નહીં પણ એ કામમાં તમને એ કામમાં તમને કોઈ જાતની અગવડ ના આવે, કોઈ જાતની તમને મુશ્કેલી ના આવે, કોઈ જાતની તમને મનમાં સગડગ ના થાય. એવું દરેક આ જેને આવું ધ્યેય છે પ્રસન્નતાનું તેને થયા કરે. હવે ધારો કે કોઈક બાબતમાં આવે છે ખરી, એને મુશ્કેલી આવે છે, આ કામ કરતા કરતા એ મુશ્કેલી જયારે આવે ત્યારે જે પ્રસન્નતા જેનું ધ્યેય છે એવું માણસ તે વખતે માત્ર પેલી મુશ્કેલીનો વિચાર નહીં કરે. જે લોકો મુશ્કેલીનો વિચાર કરીને મુશ્કેલીનો ઉકેલ કાઢવા જાય છે એ તો નહીં બને. જેમ વડોદરા શહેરને આપણે જોવું હોય તો વડોદરા શહેરથી ઊંચે ઉડો તો સમગ્ર વડોદરાને આપણે જોઈ શકીશું. તેવી રીતે મુશ્કેલીમાં રહીને મુશ્કેલીનો ઉકેલ કાઢવો એ શક્ય નહીં બને. મુશ્કેલીથી છૂટા થાવ, જરા તટસ્થ થાવ મુશ્કેલીથી, તો તમે મુશ્કેલીનો સાચો ઉકેલ કાઢી શકો. ત્યારે પ્રસન્નતાની ખૂબી એ છે કે જેને જીવનમાં પ્રસન્નતાનું ધ્યેય લીધું અને પ્રસન્નતા જેનામાં આવતી જાય છે તે તટસ્થ થતો જાય છે. આ એનું બીજું પરિણામ છે કે પ્રસન્નતા જેના જીવનમાં પ્રગતિ થતી ગઈ તેનામાં તટસ્થ આવતી જાય. તટસ્થ આવતી જાય એટલે દરેકથી છૂટો પડી શકે છે, જુદો પડી શકે છે. ત્યારે એ તટસ્થ આવી તમારામાં એટલે તમે પ્રશ્નનો પ્રાણ, પ્રશ્નનું હાર્દ, એ પ્રશ્નનો વિષય એ બધું તમે જાણી શકશો સરળતાથી. અને તમે એના જે ઉકેલ કરવાનું છે મુશ્કેલીનો, જે વિપત આવી હોય, જે દુઃખ આવ્યું હોય, જે પ્રશ્ન કે કોયડાઓ કે જે કંઈ જીવનમાં આપણા કામકાજમાં ઊભા થયા હોય તેને તમે જાણીને સરળતાથી એનો ઉકેલ તમે તે વખતે કાઢી શકશો. એ જ ઉકેલ સામાન્ય માણસ નહીં કાઢી શકે. અને ધારો કે કાઢી શકશે ગમે તેવો કાબેલમાં કાબેલ માણસ, બહુ વ્યવહારમાં હોશિયાર માણસ, એવો માણસ પણ એ ધારો કે એ પેલા પ્રશ્નને ઉકેલે અને પેલો પ્રસન્નતા વાળો જેને આવો તટસ્થતા જાગેલી છે, વિવેક જાગેલો છે, એ ઉકેલ છે એ બેમાં આસમાન જમીનનો ફરક હશે. એ વાત પણ એટલી ચોક્કસ. ત્યારે આપણે વાત કરતા હતા કે પ્રસન્નતા કયા કયા સાધનોથી કેળવાય, તે એક તો મૂળમાં તો એનું ધ્યેય નિશ્ચિત થવું જોઈએ, આ કરવું જ છે મારે, એની પાછળ પાકો વિચાર થવો, ડિટર્મિનેશન, મરણીય નિશ્ચય આ એક હોય. અને પછી ધીરે ધીરે એને પોતાના કામમાં એને વણવી જોઈએ કે મારે પ્રસન્ન રહેવું છે, તે પ્રસન્ન રહીને કામ કરતો કરતો થાય. અને ધારો કે દુઃખ આવી પડ્યું, કઈ વિઘ્ન આવી પડ્યા તો ત્યારે બને તેટલી શાંતિથી, કારણ કે એને ધ્યેય શું કે મારે પ્રસન્ન થવું છે, પ્રસન્ન રહેવું છે અને ઉદ્વિગ્ન થવું નથી. ઉદ્વિગ્ન એ પ્રસન્ન મારી નાખનાર, પ્રસન્નતાની માત્રાને તોડનાર, ઓછી કરનાર છે. મારે ઉદ્વિગ્ન થવું નથી. પ્રસન્નતા ભલે તે વખતે એક જોશ બેર મોટો વેળો વોકળો વહેતો હોય, એના જેવી પ્રસન્નતા પ્રમકેલી હોય અને કંઈક મુશ્કેલી આવતા એ ઓછી થાય, તેથી કંઈ ડરવાનું કારણ નથી. ભલે ઓછી થાય પણ પેલી મુશ્કેલી આવી હોય એના વિશે બીજું શું થાય છે કે પ્રસન્નતા આપણામાં આવવા માંડે, ખીલવા માંડે, ત્યારે જેમ તટસ્થ આવે છે તટસ્થ, તેવી રીતે આપણા મનાધિકરણ પણ ત્યારે શાંત હોય છે. પ્રસન્નતા હોવાને કારણે મનાધિકરણ પણ શાંત હોય છે. એટલે એ શાંતિમાં જે એનો વિચાર કરે છે એવો પેલો બીજો માણસ નહીં કરી શકે, કારણ કે એના મનાધિકરણ પેલાના જેટલા શાંતિવાળા હોતા નથી. એટલે આ જ શાંતિથી અને તટસ્થતાથી વિચાર કરીને ઉકેલ લાવે, એને ઉકેલ મળી જાય છે, વહેલો મળી જાય છે. અને ઉકેલ મળવાથી એના કામની સરળતા પણ વધતી જાય છે બીજા બધા માણસો કરતા. એટલે જે કેટલાક લોકો એમ કે મૂર્ખો છે તો વેદ્યો છે, પણ એના કામ જુઓ તો બધા સરળ અને જટ ઉકેલી જશે એવા કામ. અને એના એના કામના વેગમાં એનો પ્રોગ્રેસ પણ સારો થશે. અને બીજી ખૂબી તો એ છે ની પ્રસન્નતાનું જેનું દેશ તેની ખૂબી આ એક વિશેષ કે ગમે તેવો બુદ્ધિનો ઢ હોય એ બધાની સરખી બુદ્ધિ હોતી નથી. કોઈ બુદ્ધિના ગુમા છે, બુદ્ધિ બિલકુલ જન્મ ન હોય એવા પણ હોય માણસ. એવો માણસ પણ જો પ્રસન્નતાથી વર્તવાનું કરે તો તેની બુદ્ધિ ખીલે છે. એની એની આ માર્ગમાં એની બુદ્ધિ પણ ખીલે છે. ત્યારે એ બુદ્ધિ ખીલે છે જ્યારે ત્યારે બુદ્ધિ પણ એને એને આવા અનેક રસ્તામાં આવતા પ્રશ્નોમાં ઉકેલવામાં બુદ્ધિ ઘણી મદદ કરે છે. આ બધા પ્રશ્નો જે આવે જીવનના પંથમાં ત્યારે આ બુદ્ધિ પણ. બીજું કે જ્યારે આ જયારે તટસ્થતા આપણે જયારે પ્રસન્નતા વધે ત્યારે એમાંથી એમાં એનું એનું ફળ એક તટસ્થતા પ્રગટે, બુદ્ધિ પ્રગટે. બુદ્ધિ પ્રગટે એની સાથે એના પ્રાણ પ્રગટે અને પછી અહમ તો સાથે હોય જ. એટલે આ જયારે જયારે બધા પ્રશ્નો એને ઉંચકે પ્રશ્નો આવે એને ત્યારે એ સરળતાથી તટસ્થતા બુદ્ધિ પ્રાણ વિવેક આ બધા ખીલેલા હોય છે એનામાં અથવા ખીલતા જતા હોય છે. એને લીધે બહુ સરળતાથી એકદમ એને સૂજી જાય છે કારણ આમ કરવાનું. એટલે એને બહુ વાર લાગતી નથી અને એને બહુ સરળતાથી એ કામ કરે છે અને હંમેશા પ્રસન્ન રહે છે અને એનું કામ બહુ સારી રીતે ચાલ્યા કરે છે. પણ એ પ્રસન્નતા માટે આપણું કરવું શું એ મૂળ પ્રશ્ન ઉપર આપણે આવીએ કે આપણે પ્રત્યેક કર્મ કરતી વખતે પ્રસન્નતાને જ મોખરે રાખવી જોઈએ. જેમ વર રાજા લગ્ન ઘેર આપણે લીધું, વર રાજા ઉગલાવ્યા તો વર રાજાને મોખરે રાખીએ. તેવી રીતે આપણે આ કામ જો પ્રસન્નતા થવું છે તો પ્રસન્નતાને આપણે મોખરે રાખવી પડશે. આપણા મનાધિકરણમાં પ્રસન્નતાને મોખરે રાખવી પડશે કે આ આને મોખરે. અને તે પણ આપણા પ્રતિક થતા જતા દરેક કર્મમાં પણ આ પ્રસન્નતાને મોખરે રાખવાની. અને એ કોન્શિયસનેસ એ અવેરનેસ જો આપણને ના રહી તો આપણે ભૂલા પડી જઈશું. એ અવેરનેસ એની રહેશે ક્યારે કે એ પ્રસન્નતાનો આપણો દ્રઢ નીચે મક્કમ નીચે મરણ્યો નીચે પાકો થયો છે કે નહીં આ આપણે કરવું છે કરવું છે અને કરવું જ છે. એવું જો પાકો નિશ્ચય થાય ને થયો હોય ને મરણ્યો નિશ્ચય થયો હોય તો એની અવેરનેસ આપણને રહેશે. બાકી જીવી તેવી આપણને વૃત્તિ થઈ છે આ મેળવવા તો નહીં થાય, તો અવેરનેસ નહીં રહે આપણામાં. અને અવેરનેસ રહ્યા સિવાય તમે આગળ નહીં વધી શકો. અવેરનેસ ઇસેન્શિયલ દરેક બાબતમાં, જેમાં તમારે પ્રગતિ કરવી છે એ બાબતમાં તમારી અવેરનેસ જીવતી જાગતી હોવી જોઈએ, તે સિવાય નહીં બને. ત્યારે એ આપણે જોયું કે જેમાં ને તેમાં આપણે પ્રસન્નતાને મોખરે રાખો. ત્યારે હોય તો રાખીએ તો ખરા આપણે પ્રસન્નતાને, પણ એકદમ સાલી કઈ રહે છે તો એકદમ તો રહે નહીં. ત્યારે રહેવું પહેલાં સી રીતે કરવું, ત્યારે કે તમે જુઓ ભાઈ તમારા પોતાનામાં જ બધા પ્રસન્નતાના શત્રુઓ પડેલા છે. તેને પહેલાં મૂળ કરો કે રાગ દ્વેષ એ મોટા મોટો એનો શત્રુ, તો એ કાઢો. તો એ કાઢવા જતા તો જન્મના જન્મ વીતી જાય. કાઢવા જઈએ તો ત્યારે એના કરતા હું પ્રસન્નતા એમ કહું ભાઈ તારી વાત આ કેવી કાચી, અથવા તો જે કોઈ બીજા વિચારો કરનારા હોય તેને કહું તમારી આ વાત કેવી સાચી છે ભાઈ. પણ એના કરતા આપણે પ્રસન્નતા કેળવતા જ્યાં રાગદ્વેષ આવ્યા ત્યાં રાગદ્વેષને આપણે વળગવું નહીં. એટલે એકલા રાગદ્વેષ ટાળવા માટે તો જન્મવું જોઈશે. જેમ બુદ્ધ ભગવાને લખી છે કથા કે એક એક ગુણ કેળવતા કેટલા જન્મ ગયા છે એમને, તો એ રીતે તો આપણે ભાવીએ નહીં. ત્યારે આપણે આ પ્રસન્નતા કરતા જ્યાં રાગ દ્વેષ આવ્યા ત્યાં રાગ દ્વેષથી છૂટા પડીએ, કે એમાં આપણે વળગવું નથી ભાઈ. આપણે વિચાર આપણે પાસે છે, બુદ્ધિ છે, વિવેક છે, આ તટસ્થતા જાગી છે, આ બધું જાગ્યું છે એટલે આપણે એનાથી છૂટા જરૂર પડી શકાય, ન પડી શકાય એવું છે નહીં. અને રાગ દ્વેષમાં ન ભરાઈએ આપણે, એક તો એક કારણ રાગ દ્વેષમાં ન ભરાવીએ. ના ભરાયા તો પ્રસન્નતા તૂટી જાય આપણી, પ્રસન્નતા ટકે નહીં એમાં. તો જ્યાં રાગ દ્વેષ છે ત્યાં પ્રસન્નતા નહીં ટકે કોઈ કાળે. એવી રીતે કામ ક્રોધ લોભ મોહ આદિનું પણ છે. ત્યારે તે વખતે શું કરવું? તે વખતે પણ આ જ વૃત્તિ આપણે ધારણ કરવાની, કે આ બધું કાઢીને પછી આપણે આ પ્રસન્નતાના પ્રદેશમાં પ્રવેશ એ નહીં બને કોઈ કાળ. પ્રસન્નતાના પ્રદેશમાં પ્રવેશ અને પ્રશ્ન એમાં જતા 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 આવે આ માર્ગમાં, તેને ટાળતા જાઓ. ત્યારે અવેરનેસ રાખો પ્રસન્નતાની, અને કે ભાઈ અવેરનેસ મારી છે પ્રસન્નતા માટેની. એ પ્રસન્નતા મેળવવા માટે મારે આગળ વધવાનું છે. તેમાં આ બધા જો આવે છે તો આ પ્રસન્નતા તો મારી નાખે, એનું ખૂન કરી નાખે. માટે મારે આ બધા ના જોઈએ. એ આપમેળે ડિનાય કરશે. આપમેળે છોકરા નાના હોય છે, બહુ નાના છોકરા, એને જે જોઈએ છે, જે વસ્તુ જે ખરેખરી જોઈએ છે તેમ જ મનમાં, બીજું ગમે તે આપો તો ફેંકી દે. એનાથી સારામાં સારી ચીજ તમે આપો તો એને ફેંકી દેશે બાળક. એને જે જોઈએ છે તે આપો તો જ સંતોષ થાય છે. એ જેમ હકીકત તદ્દન સાચી સાહેબ, ગમે તેને કોઈને પૂછ્યું છે જે
એવું થાય છે હંમેશા.
હા, તેવી રીતે આ જયારે પ્રસન્નતા આપણા દિલમાં સાચે સાચી જયારે એની માંગ હશે તો તે વખતે એ બધાને ડિનાય કરશે. એટલું બધું ખુલ્લી રીતે એની સામે બળવો ઉઠાવીને એને નકારશે, ઇનકાર કરી દેશે કે નહીં જોઈએ, તું નહીં જોઈએ મારે. ખુલ્લી રીતે કહેશે એમાં ભળશે નહીં, એમાં ભળી જશે નહીં, પોતે જુદો રહેશે. કારણ કે એનામાં વિવેક આવ્યો છે, બુદ્ધિ આવી છે, તટસ્થતા આવી છે, આ બધા આવ્યા હોવાથી એની સાથે ભળી નહીં શકે, એટલે આ બધાથી વેગળો થતું જોઈએ. એટલે એકલી પ્રસન્નતા કેળવતા, સાચી રીતે પ્રસન્નતા કેળવતા કેળવતા આ બધાથી મુક્ત થવાનો એક આપણાને મોટા મોટો લાભ મળે છે. કામ ક્રોધ લોભ મોહ મદ મત્સર રાગ દ્વેષ આ બધાથી વેગળા મુક્ત થવાનો લાભ
પ્રસન્નતા
લીધે આપણને મળે છે. આપણે જો તટસ્થપણે સાચી રીતે વિચારીએ તો. અને એટલે શું થાય છે, ધીરે ધીરે એક વાર નકાર્યા, બે વાર નકાર્યા, ત્રણ વાર નકાર્યા, ચાર વાર, ઘણી વાર નકારવા પડશે એમને. એ જ્યારે એમ લાગે છે એમને પણ એક સ્વતંત્ર એક પ્રાણ છે, સ્વતંત્ર એક સ્વતંત્ર, જાણે કે કામ ક્રોધ લોભ મોહ મદ મત્સર અહમ આદિ કયા આપણે, પણ એ પણ એક આઈડેન્ટિટી એવી છે કે એનામાં પ્રાણ છે, એનર્જી છે, શક્તિ છે, એની એને અવેરનેસ છે. અને એટલું જ નહીં પણ એનામાં એવી જાતની એક એવી શક્તિ છે કે બીજાને ભૂલવી શકે છે, બીજાને પોતાના પક્ષમાં લઈ લેવાની એની પાસે આવડત છે, કળા છે એની પાસે. ત્યારે આવી બધી આવું બધું હોવા છતાં આ પ્રસન્નતા જો આપણામાં ખરેખરી કેળવાતી જતી હશે તો આ બધાને આપણે વેગળા રહી શકીશું અને એને બધાને આપણે કેળવી શકીશું. ત્યારે પ્રસન્નતા એ જીવનનું એક પ્રત્યક્ષ જીવન આપણે જીવીએ છીએ અને જીવન તેજસ્વી જીવીએ છીએ, જીવન ઉત્તમ પ્રકારનું જીવીએ છીએ, જીવન કોઈ ધ્યેય વાળું જીવીએ છીએ, એનું પ્રત્યક્ષ લક્ષણ તેજસ્વીતા છે, પ્રસન્નતા છે, પ્રસન્નતા છે. અને પ્રસન્નતા જીવનમાં પ્રગટ છે ત્યારે એના જીવનમાં કોઈ પણ કશી મુશ્કેલી એને પછી લાગતી નથી. મુશ્કેલી હોવા છતાં મુશ્કેલીનો સરળતાથી ઉપાય કરી કે ભાઈ તમે બધી આ વાતો કરી મોટા બેઠા બેઠા, પણ હવે અમારા રોટલાનું શું જ્યાં? આ તમારી પ્રસન્નતા ને અમારો રોટલો, આ બહેનો કઈ મેળ ખાય છે કે એમને એમ ઠૂંચા કરો છો ભાષણો? તો એનો મેળ ખાય છે. પ્રસન્નતા વાળો માણસ એ આળસુ નથી, એ આળસુ નહીં રહી શકે કોઈ કાળે. પ્રસન્નતા વાળો માણસ કોઈ કાળે આળસુ નહીં રહી શકે, એ પ્રમાદ વાળો નહીં રહી શકે. એ હંમેશા ઇન્ડસ્ટ્રીયસ, હંમેશા ઉદ્યોગી, ઉદ્યમ વાળો, કાંત વાળો, ધીરજ વાળો રહેશે. પ્રસન્નતા જેનામાં છે તેનામાં ત્યારે એ માણસ ભલે ગરીબ હશે પણ ખાવાના માટેનો ઉદ્યમ કરશે, જેટલું મળશે તેમાં એને સંતોષ મળશે. એક રોટલો ખાવા જોઈએ, અડધો રોટલો મળ્યો તો અડધો રોટલો ખાઈને એ સંતોષ છે ને, અડધા રોટલામાં પણ એ સંતોષ મેળવે છે. તો એનો ટબારો કેમ ચાલશે? એટલે તમે તમારી બુદ્ધિથી વિચારો છો, એની બુદ્ધિથી વિચારો તેનો ટબારો બહુ સુંદર રીતે ચાલ્યા કરતો હોય. કોઈ દિવસ એના વિશે એના મનમાં પ્રશ્ન ઉઠતો નથી, કોઈ દિવસ ઉઠતો નથી. અને આપણે ધારીએ છીએ એટલું દુઃખ એને પડતું હોતું નથી. એને એને કમાવાની અંદર, રોટલું મેળવવાની અંદર, કપડાં લત્તા મેળવવાની અંદર કોઈ જાતની મુશ્કેલી પડતી નથી. એવી જાતની મહેનત કર્યા કરે છે, તેમાંથી એ બધું એને મળ્યા કરે છે. એમાં એમાં મિનમેક જાતની અતિશયોક્તિ નથી, તદ્દન સાચી. એટલું નહીં પણ વ્યવહાર પણ, વ્યવહાર આ વ્યવહારમાં તો કરતો જોઈએ જ, વ્યવહારમાં ખર્ચ ના જોઈએ એવું તો બને જ નહીં, પણ એના વ્યવહાર પણ બધા સચવાય છે. વ્યવહારમાં પણ આ તો તમે બધું કહ્યું કે સચવાય છે, પણ કે ઇનફેક્ટ કોઈ અબકડ નો વ્યવહાર તમે પ્રત્યક્ષ બતાવો તો માનીએ અમે, કે તમે તો ઠોક્યું રહો બેઠા બેઠા ભાષે નહીં ચાપીને. એમ કોઈ કહે તો એનો દાખલો તો મારા પોતાની જાતનો જ આપું, કે મારો બધો વ્યવહાર ચાલ્યા કરે છે. મારો બધો વ્યવહાર ચાલે છે, જેને જેને તપાસવું હોય તે તપાસો. બધે નાનપણથી અત્યાર સુધીની મારી આખી જિંદગી જોઈ જાય, જેને જોયું એટલું જોયું. કોઈ તમારી વાત તો છોડો ને, હવે તો તમે તો ગમે તે કર્યું તે થતું છે તમારું, પણ અબકડનું શું શું થતું હોય છે તેના વિશે વાત કરો ને, તો તેના વિશે વાત એમ થાય કે ભાઈ જેની પ્રસન્નતા વધી છે, જેની ખરેખર પ્રસન્નતા થઈ છે એ હંમેશા પ્રસન્ન છે. ત્યારે પ્રસન્ન જે છે, જે કોઈ પ્રસન્ન છે, દાખલા તરીકે જે જેને જે કોઈ આવડત છે, આવડત છે એ આવડત, એ આવડતનો ધંધો એ કરે તો એમાં દીપી ઉઠે છે. ધંધો કરવામાં પૈસાની મદદ જોઈએ, કેટલી મૂડી છે એની પાસે, અને ધારો કે એટલી મૂડી ના જ હોય અને આવડત છે તો કોકની સાથે ભાગીદાર મારે એ ખોળી કાઢે અને પોતે એમાંથી આગળ વધે, ભાગીદાર કરતા એ આગળ જાય. એટલે કોઈને કોઈ રીતે હવે પ્રસન્નતા વાળો માણસ માર કાઢે છે, એ બે હાથ જોડીને આકાશ સામે જોઈને બેસી રહી શકતો નથી, એવી કદી સ્થિતિ એને ઉપસ્થિત નથી. પ્રસન્નતા વાળાને એ હંમેશા ઉદ્યમી છે, કંત વાળો છે, ઉકેલ કાઢવા વાળો છે, બધું જ એ જે પ્રસન્નતા વાળો છે તે આળસુ એદી કુદાળો છે નહીં, હંમેશા ઉદ્યમી છે, હંમેશા કંત વાળો છે, હંમેશા સતત વળગી રહેનારો છે.